તારીખ 20/9/1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 108.
નીચેનો પેરેગ્રાફ વળી કેટલાક જીવોને એવો પણ પ્રકાર થાય છે કે તે જીનોક્ત શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, જેને શાસ્ત્રો અભ્યાસ છે અને શાસ્ત્રો અભ્યાસથી સ્વરૂપ નિશ્ચય કરવાનો પ્રકાર છે એવા જીવની વાત લેવી છે. કેટલાક જીવોને એવો પણ પ્રકાર થાય છે કે તે જીનોક્ત શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. જીનોક્ત શાસ્ત્રોનો અભ્યાસ કરે છે એટલે અન્ય મતિના શાસ્ત્રોથી નિર્ણય કરે છે એ નથી વાત કરવી. અને તે અભ્યાસ કરતા તેને એમ સમજાય છે કે એક ત્રિકાળી દ્રવ્યના આશ્રયે શુદ્ધતા પ્રગટે છે અથવા ધર્મ પ્રગટે છે, એ વાત સમજવામાં આવે છે, બુદ્ધિગોચર થાય છે. કે ધર્મ કરવો હોય તો એક ત્રિકાળી દ્રવ્ય સ્વભાવના આશ્રય થશે. શુદ્ધતા પ્રગટવાનો આ એક જ ઉપાય છે, એમાં કોઈ એને મતભેદ નથી, એમાં કોઈ વિરોધાભાસ નથી એને લાગતો. પોતે છે જજ આવવાના હતા ને કલકત્તા વાળા, કલકત્તાથી જજ આવવાના હતા સોનગઢ ને પાલીતાણા ને જવાના છે એમના પ્લેનમાં. હાઈકોર્ટમાં જજ છે, કલકત્તાની હાઈકોર્ટ જઈને છે. તેથી શાસ્ત્રમાં કહેલ છે તેવા ત્રિકાળી ધ્રુવ આત્માની જ મુખ્યતા કરવી, કેમ કે એના આશ્રય ધર્મ પ્રગટે છે માટે એની જ મુખ્યતા કરવી, એ સમજવામાં આવી છે. અર્થાત એનો બીજો અર્થ કે નિશ્ચય નહીં નો જ પક્ષ કરવો, નિશ્ચય નહીં નો જ પક્ષ કરવો, મુખ્યતા કરવી અથવા પક્ષ કરવો એમ કહો. ઉક્ત કૃત્રિમ નિર્ણય અનુસાર એ નિર્ણય કૃત્રિમ થયો. જો ત્રિકાળી આત્મ સ્વભાવ જ્ઞાનમાં ભાસે પોતાનું સ્વરૂપ તો સહજ જ મહિમા આવી જાય. આમાં શ્રીમદજીમાં એક વાત આવે છે કે આત્મ સ્વરૂપનો મહિમા સાથી થાય છે. કેમ આત્મ સ્વરૂપનો મહિમા? તો કે અનંત ચૈતન્ય, નિર્મળ અનંત ચૈતન્ય રસ છે એવો એક અમૃત રસ થી અનંત ભરેલું એક તત્વ છે. નિર્મળ એવા અનંત ચૈતન્ય રસથી એક અનંત અમૃતનો સાગર હોય એવો એક આ પદાર્થ છે મૂળમાં. એટલા માટે એનો મહિમા છે. મહિમાનું કારણ શું? શા માટે આત્માનો મહિમા? તો એવું પોતાને ભાવ ભાસે, ચૈતન્યપણાનો, અમૃતપણાનો, એની અનંતતાનો, એની નિર્મળતાનો જો ભાવ ભાસે તો મહિમા આવ્યા વિના રહે નહીં. પણ આ તો એક જાણવા મળ્યું કે ધ્રુવનો મહિમા કરવા જેવો છે, ત્રિકાળીનો મહિમા કરવા જેવો છે, અને ત્રિકાળીનો મહિમા કરનારને જ ધર્મ પ્રગટે છે અને બીજાને નથી પ્રગટતો, આ સિવાય કોઈને નથી પ્રગટતો. માટે એ જ કરવા જેવું છે ને, માટે હું એ જ કરું. બે વચ્ચે કૃત્રિમતા અને સહજતા વચ્ચેનું બહુ મોટું અંતર છે. કૃત્રિમતા છે એ અકૃત્રિમ એવું જે આત્મ સ્વરૂપ છે એની સાથે સુસંગત નથી, વિસંગત છે, એટલે એને એને મેળ જ નથી. મેળ નથી એટલે એ કાર્ય સાધક નહીં નીવડે. ભાવભાષણમાં સહજતા આવે છે. ભાવભાષણમાં તો મહિમા ભાસે ને, એટલે સહજતા જ આવે. પણ કરવા જેવું છે માટે મારે કરવું જોઈએ. જેમાં લોકો અત્યારે વ્યવહાર કરે છે એમાં શું કરે છે કે ભાઈ આટલું તો આપણે દેવું જોઈએ, દેવું જોઈએ, દેવું જોઈએ એવો વ્યવહાર છે માટે દેવું પડે છે. શું કે પ્રેમથી આપે છે? પ્રેમથી આપી તો ગણતરી ન ગણે કે ભાઈ કેટલું દેવાનું છે ને કેટલું નહીં, જેટલું દઈએ એટલું ઓછું એમ આને થઈ જાય છે. ધ્રુવનો મહિમા કરવો જોઈએ માટે હું કરું છું. મહિમાવંત છે માટે મને મહિમા આવ્યા વગર રહેતો નથી, એ તદ્દન જુદી પરિસ્થિતિ છે. અને કરવું જોઈએ એમાં પરાણે પરાણે કરવાની વાત છે. ઓલામાં તો રહી જ ન શકે, મહિમા કર્યા વિના રહી જ ન શકે, અને આમાં કરવો પડે છે માટે કરે છે. ચોખ્ખી વાત કરીએ તો પરાણે જ કરે છે, એના જેવી વાત છે. એ કાર્ય સાધક નહીં થાય એમાં. એક શાસ્ત્રને આધારે કર્યો છે ને, એક આત્માને આધારે કર્યો છે. શાસ્ત્રના આધારે જેણે નિર્ણય કર્યો છે એનો આધાર પરદ્રવ્ય છે, પોતે જ નથી. જેનો નિર્ણય કર્યો છે એને લાગતું ઓળખતું ખરેખર નથી, એમ પરિસ્થિતિ છે. એટલે આધારમાં જ મોટો ફેર છે. એક સ્વ છે ને એક પર છે, ઉલટો સૂટો ફેર છે એમાં. એટલે નિર્ણય, કૃત્રિમ નિર્ણય અનુસાર તે જીવ વારંવાર ત્રિકાળી ધ્રુવ આત્માના વિકલ્પો કરે છે, કેમ કે એને કરવા જેવું માન્યું છે. અને ભાષામાં વાણીમાં પણ ત્રિકાળીની મુખ્યતાવાળા વચનોનો વધુ પ્રયોગ કરે છે. કે નહીં, આપણે હવે બીજી વાતની મુખ્યતા વાતચીતમાંય ન કરવી, વિચાર પણ ત્રિકાળીની મુખ્યતા ના કરવા, અને વાત પણ ત્રિકાણીની મુખ્યતાવાળી કરવી, આપણે પર્યાયની મુખ્યતાવાળી વાત કરવી નહીં, પરદ્રવ્યની મુખ્યતાવાળી બીજી કોઈ વાત ન કરવી, ગુણભેદોની મુખ્યતા એક ત્રિકાળી અભેદ આત્માની મુખ્યતાની જ આપણે ચર્ચા કરવી. એટલે વાતનો વિષય પણ એ રાખવો, વિચારનો વિષય પણ એ રાખવો. આ રીતે યથાર્થ સ્વરૂપ નિશ્ચયના અભાવમાં કરે છે આમ, પણ કેવી રીતે કરે છે? યથાર્થ સ્વરૂપ નિશ્ચયના અભાવમાં. કૃત્રિમ પ્રકારે નિશ્ચય નહીંનો પક્ષ કરનારને પણ મિથ્યાત્વનો અભાવ થતો નથી. એટલે કે કૃત્રિમ પ્રકારે એ રીતે જે નિશ્ચય નહીંનો પક્ષ કરે છે એ વિપર્યાસ સહિત કરે છે, એટલે વિપરીત નિર્ણય ઊભો છે. નિર્ણય ખરેખર બદલાણો જ નથી. જે નિર્ણય કર્યો છે એમાં જે ખરેખર નિર્ણય કોને કહીએ, કે એક વ્યવહારિક દ્રષ્ટાંત લઈ લઈએ કે જેમાં સુખાભાસ છે એવા જે પરિણામ સુખાભાસના છે ત્યાં ખરેખર સુખનો નિશ્ચય થયેલો હોય છે, એ નિર્ણય બદલાણો નથી. કેમ કે ત્યાંનું ભાવભાષણ બદલાણો નથી, આત્મામાં સુખનું ભાવભાષણ થયું નથી, અહીંયા સુખ નથી એનું ભાવભાષણ થયું નથી. જડ ચેતનનો આરે થાય, બે પ્રતિપક્ષમાં હોવાથી એક સાથે જ થાય. જો આત્મામાં સુખનું ભાષણ થાય તો જળમાં સુખ નથી એવું ભાષ્યા વિના રહે નહીં. અનાદિથી જે જળ વિષયોમાં સુખ ભાષ્યું છે એ ઉલટો નિશ્ચય છે, વિપરીત નિશ્ચય છે, એ બદલાયા વિના એ એમને મરી ગયો છે. અને આ કૃત્રિમ નિશ્ચય જે કર્યો છે અને કૃત્રિમ મુખ્યતા કરે છે એથી એને મિથ્યાત્વનો અભાવ થાય અને સમ્યક દર્શન થાય એવું બનતું નથી. કેમ કે વિપર્યાસ જે એમને એમ ઊભો છે, ઉલટાનો એક નવો ધોખો થયો છે એને, કે મને સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો છે. એક પોતે ભૂલમાં આવી ગયો છે, નવી ભૂલમાં આવી ગયો છે કે મને આત્માનો નિશ્ચય થયો છે. તે રીતે જ નિર્ણય કર્યો છે પણ ભાવ ભાષા વિના. ચાલો, એ ઠીક પ્રશ્ન છે. જરા આપણે હવે એ પરિસ્થિતિના ઊંડાણમાં જઈએ કે એવી જે પરિસ્થિતિ છે એમાં શું તકલીફ થાય છે, કે ખરેખર જે સ્વરૂપનો નિર્ણય કરવાનો છે એ તો અધ્યાત્મ તત્વ છે, આત્મા પોતે તો અધ્યાત્મ તત્વ છે, બરાબર. અધ્યાત્મ તત્વ એવો આત્મા, અને અધ્યાત્મ તત્વનું જે જ્ઞાન શ્રદ્ધાન પ્રતીતિ એ પ્રકારે જે સ્વરૂપ સાધક જે કોઈ પરિણામો છે એ પણ અધ્યાત્મ તત્વ જ છે. અધ્યાત્મ તત્વમાં ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ મૂળ આત્મા અધ્યાત્મ તત્વ છે, અને એને અનુસરતા જે પરિણામ છે, એને આધારે ઉત્પન્ન થતા જે પરિણામ છે, એને સન્મુખ થતા જે પરિણામ છે એ પણ અધ્યાત્મ તત્વમાં આવે છે. બાકીનો બધો વિષય આગમમાં જાય છે, આગમિક છે. આટલો વિષય આધ્યાત્મિક છે. હવે જે આધ્યાત્મિક વિષય છે એ કથનચિત વક્તવ્ય છે અને કથનચિત અવક્તવ્ય છે, સર્વથા વક્તવ્ય છે. એને કથનચિત જે વક્તવ્ય છે એ બહુ અલ્પ માત્રાની અંદર, બહુ અલ્પ પ્રમાણની અંદર વક્તવ્ય છે, અને એનો બહુ ભાગ અવક્તવ્ય છે, મોટો ભાગ એનો અવક્તવ્ય છે. એટલે મોટા ભાગની પ્રધાનતા જ્યારે કરવામાં આવે છે ત્યારે તો શાસ્ત્રકાર એમ કહે છે કે આ તત્વ વચનાતીત છે, વચન અગોચર છે, વિકલ્પાતીત છે, મનાતીત છે, એમ કરીને છોડી દે છે કહેવાનું કે શું કહીએ અમે. કેમ કે વિકલ્પાતીત ને મનાતીત છે તો વચનથી અમે એને શું કહીએ, એમ કરીને કહેવાનું છોડી દે છે. પણ સર્વથા જો વચન અગોચર હોય તો એટલું પણ ન કહેવાય, જેટલું કહેવાય છે એટલું પણ, ચૈતન્ય પણ ન કહેવાય, જ્ઞાન પણ ન કહેવાય, આનંદ અમૃત પણ ન કહેવાય, ધ્રુવ પણ ન કહેવાય, કાંઈ ન કહેવાય, પણ કથનચિત વચન ગોચર છે. એટલે જે જે ધર્મોથી તે વચન ગોચર છે તે ધર્મો અનુભવમાં આવે એવા છે, અનુભવ જ્ઞાનમાં આવે એવા છે. એટલે વચન અગોચર હોવા છતાં જ્ઞાન અગોચર છે એમ નથી. એટલી વાત તો સ્પષ્ટ છે. હવે આપણે આપણો પ્રશ્ન વિચારીએ. જે પ્રશ્ન ચાલ્યો છે કે શાસ્ત્રમાં કહે છે, કહ્યું છે તે પ્રમાણે માન્યું છે, તો શાસ્ત્રમાં જે કહ્યું છે તો વચન ગોચર કહ્યું છે. એ વચન ગોચર થયું તે માત્ર વિકલ્પ ગોચર થયું કે જ્ઞાન ગોચર થયું, આટલું જોવાનું છે. જે વચન ગોચર થયું તે જ્ઞાન ગોચર થયું તો એ ભાવ ભાષણમાં આવશે. જો જ્ઞાન ગોચર ન થયું તો એ ક્યાં રહી ગયું? વાણીમાં ને વિકલ્પમાં રહી ગયું. ભલે શાસ્ત્ર અનુસાર, પણ શાસ્ત્રમાં કેટલી છે આ વાત? કે શાસ્ત્રમાં તો બહુ અલ્પ માત્રામાં છે. અલ્પ માત્રાની અલ્પતા બતાવતા શાસ્ત્રકાર એમ પણ કહે છે કે આ તો સંકેત માત્ર કહીએ છીએ. કેટલું? માત્ર ઈશારો કરી શકાય છે, ઈશારાથી નિર્દેશ કરી શકાય છે કે આત્મા આવો છે ને આત્મા આવો છે. બાકી આત્મા નો એટલો મોટો ભાગ છે કે જે બહુ મોટો ભાગ કહી શકાય એવો નથી, અને મનમાં સમાવી વિકલ્પમાં સમાવી શકાય એવો પણ નથી. હવે એ શાસ્ત્ર અનુસાર માન્યો એની પરિસ્થિતિ શું? શાસ્ત્રમાં કહ્યું એ રીતે હું તો સમજ્યો ને, એ રીતે મેં માન્યું, મારી ભૂલ શું? પણ શાસ્ત્રમાં કેટલું કહ્યું છે ને કેટલું કહેવાનું રહી ગયું છે એનો કોઈ દિવસ પ્રમાણ નક્કી કર્યું છે? અને શાસ્ત્રમાં કહ્યું અને એટલું મેં માન્યું એટલે જાણે મને બધું પૂરેપૂરું સમજાઈ ગયું, એવો એક મિથ્યા આગ્રહ ઊભો થાય છે. આ સ્થળે એક ભૂલા થાય છે કે બાકી રહી ગયું એને ખબર નથી. જેટલું એને વિકલ્પ વિચારમાં આવ્યું, સમજવામાં આવ્યું, એમાં જાણે આખું આવી ગયું એમ એને માની લીધું, આખું છે નહીં ત્યાં. હવે કોઈ કોઈ વાતો એવી આવે છે કે જે એને વિચાર વિકલ્પમાં પણ ન સમજાય એવી પણ વાતો આવે છે શાસ્ત્રમાં. જે અધ્યાત્મની સૂક્ષ્મ વાતો છે એ વાતો એવી છે કે ઘણા બુદ્ધિમાનને પણ પૂરેપૂરી ન સમજાય. જેમ કે દ્રષ્ટાંત લઈએ કે આત્મા પોતે સ્વરૂપે કરીને એક નિર્વિકલ્પ તત્વ છે, અને એનો જે અનુભવ છે શુદ્ધોપયોગમાં એ પણ નિર્વિકલ્પ છે. હવે નિર્વિકલ્પમાં શું સમજા શક્યો? જે નિર્વિકલ્પ તત્વ અને નિર્વિકલ્પ દશા એનો વિકલ્પ જ નથી થઈ શકતો, તો પછી એમાંથી શું સમજા શક્યો? તો કેટલીક ચીજ જ એવી છે કે એનો ભાવ ન ભાસે ત્યાં સુધી ભાષાથી કે વિકલ્પથી સમજાય જ નહીં. આ અધ્યાત્મ તત્વ જેવું છે. જો વિચારવા જેવો વિષય છે. શું ત્યારે શું કરશે જીવ? બુદ્ધિમાન બુદ્ધિમાન જીવનો આમાં થોડો પ્રવેશ છે, તત્વજ્ઞાનમાં તો સ્થૂળ બુદ્ધિવાળાનો પ્રવેશ નથી. પણ કાંઈક ઠીક પ્રમાણસ્તરની બુદ્ધિ તો હોવી જોઈએ, વિશેષ બુદ્ધિ હોય બીજી વાત છે, એનો આમાં પ્રવેશ થાય છે. તો જેને આધ્યાત્મિક વિષય ગમે છે, જે કાંઈ ભાષાગોચર શાસ્ત્રની અંદર વિષય આવ્યો એ વિષય જેને ગમે છે કે નહીં, વિષય બહુ સારો છે, ખરેખર એને ગમતો હોય, એવું કંઈ ન ખોટું નહીં, માયાચાર નહીં પણ ગમતો હોય, અને એ વિષય ઉપર એને ઊંડા ઉતરવાની ઈચ્છા પણ હોય, ભાવ પણ હોય પોતાનો. હા, હિત બુદ્ધિ, માયાચાર નહીં એમાં. શું છતાંય તે વિષય અનુભવ ન હોવાથી પ્રવેશ તો ન થાય. હવે પ્રવેશ ન થતો હોવા છતાં પણ અનુભવથી પ્રવેશ કરવાને બદલે કંઈક અનુમાન લગાડીને આગળ ચાલે, ત્યારે એક નવો વિપર્યાસ ઉભો થાય છે, જેને કલ્પના કહે છે, કલ્પિત જ્ઞાન કહે છે, અથવા પોતાની મતિ કલ્પના એ નિર્ણય કરી લે છે. આ એક ભૂલ થાય છે, આ જગ્યાએ ત્યાં ભૂલ થાય છે. એટલે શ્રીમદજીએ 751નો બીજો બોલ એમ લીધો નિર્ણય સંબંધીનો, કે સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. અનુમાન અને તર્ક વિષયને અસ્પષ્ટ રાખે છે. અધ્યાત્મ તત્વના વિષયમાં કોઈ તર્ક લગાવે, કોઈ અનુમાન કરે તો વિષય સ્પષ્ટ નહીં જ્ઞાનમાં આવે, અસ્પષ્ટ રહેશે. તો એમણે શબ્દ વાપર્યો છે કે સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. વિચારે, અનુમાને, તર્કે ગણ્ય કે શાસ્ત્રે કરીને નહીં. એટલે પ્રમાણ તો બધા પ્રમાણ ગણાય છે, તર્ક પ્રમાણ, અનુમાન પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ એટલે આગમ પ્રમાણ, અનુમાન પ્રમાણ, શું ન્યાય પ્રમાણ, યુક્તિ પ્રમાણ, એ બધા પ્રમાણ ગણાય છે. પણ નહીં, અનુભવ પ્રમાણ તે પ્રમાણ, અનુભવ પ્રમાણ વિનાના બધા પ્રમાણ તે અપ્રમાણ. પ્રમાણ નહીં પણ અપ્રમાણ. અનુભવ પ્રમાણ થતા પછીના અનુમાન, ન્યાય, તર્ક એ બધા પછી વ્યવહારે પ્રમાણ છે, પણ નિશ્ચય અનુભવ પ્રમાણ થયા પછી, એ પહેલા બધા અપ્રમાણ છે. એ રીતે એમને બહુ, એ તો અનુભવની વાણી છે ને, એમની પોતાની વાણી તો અનુભવની વાણી છે, એટલે એ તો એમાંથી નીકળે, એમાં તો કઈ બીજું નીકળે જ નહીં. શું એને સંસારના કોઈ વિષયોમાં આનંદ આવતો હોય એની સાથે કઈ કલ્પના કરી લેશે કે ભાઈ અહીંયા બહુ આનંદ આવતો હતો, માટે બળબળતા ઉનાળામાં એ ફુવારા નીચે બેઠા હોય, હા બહુ આનંદ આવે, એવો આનંદ છે કાંઈ? એવું કોઈ આનંદ નથી. શું એટલે એને કોઈ આનંદનો કલ્પના તો કરી શકાય એવો વિષય નથી, કલ્પનાતીત તો વિષય છે. ભાવ ભાષા વગર બધું નકામું જાય છે. એટલે નિર્ણયની અંદર આ વિષય માં જે ભૂલ થાય છે, અને એમાં આધ્યાત્મિક વિષયમાં પ્રવેશ કરનાર જે ભૂલ કરે છે, એ કલ્પના કરીને ભૂલ કરે છે. હવે વાત તો શું છે કે જે ત્રિકાળી શુદ્ધાત્મ તત્વ છે, એક વાસ્તવિક અસ્થિ, જેની હૈયાતી અસ્થિ છે એની કોઈ વાસ્તવિકતા છે, કોઈ કલ્પનાનો વિષય નથી. વાસ્તવિકતા ને કલ્પના બેને મેળ નથી. વાસ્તવિકતા તે વાસ્તવિકતા છે, કલ્પના છે એ કલ્પના છે. એટલે વાસ્તવિકતા ઉપર આવવું જોઈએ. શું એ પછી જેનું અધ્યાત્મ નથી ને એનું આગમે સાચું નથી. જે અધ્યાત્મી છે એ જ આગમી છે. ગુરુદેવ એમ કહેતા હતા કે જે ખરેખર અધ્યાત્મી છે તે આગમી છે, જે અધ્યાત્મી નથી તે આગમી પણ નથી. જ્ઞાની નથી સ્વીકારતા એને, ભલે શાસ્ત્રોમાં પારંગત હોય તો પણ. શું એમ છે ખરેખર? એટલે મિથ્યાત્વનો અભાવ થતો નથી. મિથ્યાત્વનો અભાવ થતો નથી એમ કહો કે સમ્યક દર્શનનો સદભાવ થતી નથી, થતો નથી એમ કારણ કે માત્ર નિશ્ચયની મુખ્યતા કરવી જોઈએ તેવી માત્ર ધારણાથી તે કૃત્રિમ મુખ્યતા કરે છે, પરંતુ નિજાત્મ દ્રવ્યને ઓળખીને તેનો મહિમા પ્રગટ થઈને સહજ મુખ્યતા તેને થઈ નથી. મહિમા પ્રગટીને જે મુખ્યતા સહજ થવી જોઈએ ઓળખાણપૂર્વક, તે ઓળખાણપૂર્વક નથી થઈ. એમ તો ગુરુદેવને જ્ઞાની તરીકે બહુમાન કરે, બધા આખો સમાજ કરે, માનપત્રાય પાસે ગામે ગામથી, અને આપણે જતા હતા તો પછી ઓળખા કહેવાય કે ન ઓળખા કહેવાય, ઓળખાણ જુદી વસ્તુ છે. મહિમા કરી હોય તો આ માતાજીને તો હીરાથી વધાવતા હતા, તો બહુ કિંમતી ચીજ છે હીરા, તો સોના કરતા પણ કિંમતી ચીજ છે, માટે એનાથી વધાવીએ તો ઓળખાણ થઈ કહેવાય કે ન કહેવાય. ઓળખાણને એ બધી ટર્મિનોલોજી કોઈ લાગુ પડતી નથી, એ જુદી ચીજ છે. નિર્ધન હોય એ ઓળખે અને ધનવાન હોય એ ન ઓળખે, એવી વાત છે આ તો બધી. કેમ કે ઓળખવાને ધન, ધન સાથે ને નિર્ધનતા સાથે કાંઈ સંબંધ નથી, એને જ્ઞાન સાથે સંબંધ છે. અને તો કોઈનું પણ જ્ઞાન યોગ્ય થાય, સક્ષમ થાય ઓળખવા માટેની ક્ષમતા આવે તો ઓળખે, અને નહીતર ન ઓળખી શકે. એટલે આત્મદ્રવ્યને ઓળખીને તેની મહિમા પ્રગટ થઈને સહજ મુખ્યતા થઈ નથી, અકૃત્રિમ સહજ આત્મદ્રવ્ય સંબંધિત મહિમા અને પ્રયત્ન પરિણામ, પ્રયત્ન એટલે પુરુષાર્થના પરિણામ સહજ જ થવા યોગ્ય છે. સહજાત્મ સ્વરૂપને સહજતા સાથે જ સુસંગતતા છે. કૃત્રિમતા તો સહજ દ્રવ્યથી વિસંગતતા વાળા પરિણામ છે, એની જાતિને જ મેળ નથી. સહજતાને સહજતાની જાતિ સાથે મેળ છે, સહજતાને કૃત્રિમતાની સાથે મેળ જ નથી. આમાં તો આવે છે ને, ધાવ માતાનો દાખલો આવે છે કે નહીં, હંગીમાં હોય અને છોકરું એના કીધા પ્રમાણે ખોટું વહેન કરતું હોય તો થોડ થપાટે કરી લે, ન માને તો, અને ધાવ માતા હોય તો એને જરાય રડે નહીં એવી રીતે એને ફોસલાવે, એને સમજાવે, એને મનાવે, એને રાખે, એને બીજે રસ્તે ચડાવે, બીજી વાતે ચડાવે, પણ એને મારે કરે નહીં. કેમ કે એને તો કાયદો જ નથી મારવાનો, એ તો પગારથી સંબંધ છે. બાળક રડવું ન જોઈએ, બાળક દુઃખી થવું ન જોઈએ, આ તો એનો પાયાનો સિદ્ધાંત છે. સાચી માનો પ્રેમ અને આનો માનો પ્રેમમાં કેવી રીતે નક્કી કરવો? કૃત્રિમતા છે, એક સહજતા છે અને એક કૃત્રિમતા છે. મારે છે તો પણ અકૃત્રિમતા, અકૃત્રિમતા છે, અને આ ન મારે તો પણ એમાં કૃત્રિમતા છે. આ પ્રકારે નિશ્ચય નહીંનો પણ અયથાર્થ પક્ષ કાર્યકારી નથી. કેમ કે અયથાર્થતામાં વિપર્યાસ ઊભો છે, અનાદિનો વિપર્યાસ ગયો નથી, અથવા જે ભ્રાંતિ છે એ ભ્રાંતિમાં ફેર પડ્યો નથી એમ છે. બોલાવો, ભ્રાંતિ તો હજી અનુભવ કાળે જશે, પણ અહીંયા ફેર શું પડ્યો છે? કે એને ભાસવામાં જેમ છે એમ ભાસે છે, ભલે અનુભવ નથી થતો પણ ભાસવામાં તો જેમ છે એમ ભાસે છે, એટલો ફેર પડ્યો છે. એટલે વિપર્યાસ ગયો છે. વિપર્યાસ પહેલાં જાય છે, અનુભવ પછી થાય છે એમ કહેવું છે.
જે છે એમ
જેમ છે એમ એટલે ખરેખર જેવો પદાર્થ છે એવો જ ભાસે છે. એ આગળ આપણે લક્ષણમાં એ વિષય આવશે કે જ્યારે અનુભવમાં આવે છે જીવ, અને અનુભવમાં તો સાક્ષાત અનુભવ છે, અપરોક્ષ અતિન્દ્રિય જ્ઞાન છે શુદ્ધોપયોગમાં, પછી વિચાર દશામાં આવે શુદ્ધોપયોગ પૂરો થાય ને. તો નિર્ણય પ્રત્યક્ષ જ્ઞાનમાં નિર્વિકલ્પ દશામાં થયો. વિષય તેનો તે છે, વિષય બદલાણો નથી, જ્ઞાન બદલાણું છે જરૂર પરોક્ષ ને પ્રત્યક્ષ. તો પરોક્ષમાં અને પ્રત્યક્ષના વિષયમાં કાંઈ ફેર પડ્યો કે કાંઈ ફેર નહોતો પડ્યો કે કાંઈ ફેર નહોતો પડ્યો, એનું નામ જેમ છે એમ કે વિચારીને ટેલી થાય છે. ભૂતકાળના નિર્ણયને વર્તમાન અનુભવ સાથે મેળવણી કરતા જેનો જેવો નિર્ણય થયો હતો તે તેવો જ અનુભવ ગોચર થયો છે, એમાં કાંઈ ફેર નથી, એનું નામ જેમ છે એમ જ જાણ્યો છે, એને એમ જ ભાષ્યમાન થયો છે, એમાં અનંત પ્રત્યક્ષતા ભાષ્યમાન થઈ છે. ખરેખર જે જ્ઞાનમાં પ્રત્યક્ષ અતિન્દ્રિય જ્ઞાન છે એ સ્વભાવ સદૃશ પરિણમન છે, સ્વભાવાકાર પરિણમન છે, સ્વરૂપાકાર પરિણમન છે. તો સ્વરૂપની અંદર પણ પ્રત્યક્ષપણું છે, કેટલું ને કેવું પ્રત્યક્ષપણું છે કે અનંતુ, ત્યાં તો સ્વભાવ છે, સ્વભાવમાં તો મર્યાદા હોય જ નહીં, અનંત પ્રત્યક્ષતા રહેલી છે, એ અનંત પ્રત્યક્ષતા ભાષ્યમાન થયેલી છે. અને તેથી પોતાના જ અનંત પ્રત્યક્ષ સ્વરૂપને જોનાર પોતે કેવી રીતે પરોક્ષ રહી શકે, એટલે પરોક્ષતા છૂટીને પ્રત્યક્ષતાને પ્રત્યક્ષતામાં સહેજે આવી જાય છે, એનું કારણ એ છે. એ જે પ્રકાર છે એ પ્રકાર 12 અંગના રહસ્યભૂત પ્રકાર છે. જે રીતે પ્રત્યક્ષતા અનંત પ્રત્યક્ષતાને જોયા પછી જ્ઞાનમાં ભાષ્યા પછી સહજ પ્રત્યક્ષતા પ્રત્યે જે આવનો થાય છે એ જ 12 અંગનું રહસ્ય છે, બીજું કાંઈ નથી. જે 12 અંગનું રહસ્ય છે એ આ જગ્યાએ છે, એક જ જગ્યાએ છે. આ છે સાર તો છે પણ ગુપ્ત તત્વ છે. રહસ્ય કહેતા 12 અંગનું ટોપ સિક્રેટ જેને કહી શકાય શું એ આ સ્થાને આ જગ્યાએ છે. ઉત્કૃષ્ટ પાત્ર હોય જી પ્રશ્ન શું છે પણ વસ્તુ સ્વરૂપે કરીને અનંત પ્રત્યક્ષ છે. ભાવ ભાષણના કાળમાં જ્ઞાનનું ભાષણ પરોક્ષ સ્થિતિએ વર્તી રહ્યું છે, અને અનુભવના કાળમાં પ્રત્યક્ષ સ્થિતિએ જ્ઞાન વર્તી રહ્યું છે. બે જગ્યાએ પર્યાય તો જ્ઞાનની છે, એક પરોક્ષ છે અને એક પ્રત્યક્ષ છે. તો પરોક્ષતામાંથી જે પ્રત્યક્ષતામાં સહજ પ્રત્યક્ષ સ્વરૂપના આશ્રયે આવવું થાય છે, આધારે આવવું થાય છે, અવલંબને આવવું થાય છે, આ વિષય ગુપ્ત તત્વ છે, રહસ્યભૂત તત્વ છે, એને જ્ઞાન કળા કહેવામાં આવે છે. જ્ઞાનની જે કળા કહો એ આ જ્ઞાન કળા છે. ટેકનિક જે છે એ જગતની બધી ટેકનિક છે એમાં હાઈએસ્ટ ટેકનિકલ સબ્જેક્ટ હોય તો આ છે. શું પ્રકાશભાઈ? ગુપ્ત છે એટલે શું કે એ વિષય વાણીનો તો છે, વિષય તો પ્રયોગનો અને અનુભવનો છે, વાણી ગોચરતો વિષય નથી એટલે વાણીમાં તો આવતું નથી. શું નિશ્ચય સ્વરૂપમાં, નિશ્ચય સ્વરૂપમાં નિશ્ચયપણે સ્થિર થવું, નિશ્ચય સ્વરૂપમાં નિશ્ચિતપણે સ્થિત થવું, એ સ્થિત થવાની જે યોજના છે, એટલે બીજી રીતે વાત કરી લો, ફરતી ફરતી ઘણી વાત થાય એવું છે, એની જે યોજના છે એ જ્ઞાનીઓના હૃદયમાં રહેલી ચીજ છે, પરિણમનમાં રહેલી ચીજ છે. શું એટલે એ યોજના વગર કલ્પના કરે કઈ પત્તો લાગે એવું છે નહીં, એ વસ્તુ ઉત્કૃષ્ટ પાત્ર હું કહેવાય, ઉત્કૃષ્ટ પાત્ર હોય છે એને ત્યાં સુધી જ્ઞાન પહોંચે છે. જે આ સંકેત છે બધા કહેના કહેવાના જેટલા ફરતા ફરતા સંકેત છે એમાં ત્યાં સુધી પહોંચે છે અને પકડે છે પોતામાંથી. બોલું તો મર્યાદિત વાચી સામે આવે છે, વાચક વાચક મર્યાદિત વાચક શબ્દો સામે આવે છે, એમાં ગર્ભિત જે વાચ્ય છે એના વિષયરૂપ જે વાચ્ય છે એ અહીંયા છે, પોતામાં છે. અનુસંધાન વાચક ઉપરથી વાચ્ય ઉપર જ્યારે જાય છે ત્યારે પાત્રતાવશ યોગ્યતાવશ પકડી લે છે. જેમ કે આ નિર્ણયનો તો વિષય છે, જ્ઞાન લક્ષણ કયું છે, નિર્ણય કરવા માટે જ્ઞાન લક્ષણ કયું છે, જ્ઞાન સામાન્ય. તો સામાન્ય જ્ઞાનમાં વ્યક્ત વ્યક્ત જ્ઞાન સામાન્યમાં જો પ્રત્યક્ષતા વ્યક્ત ન હોય તો જે ત્રિકાળી અનંત પ્રત્યક્ષ છે એનો નિર્ણય થાય ક્યાંથી? છે પ્રત્યક્ષતા, છે પરોક્ષતા પણ છે અને પ્રત્યક્ષતા પણ છે, એક જ જગ્યાએ છે. વ્યક્ત છે, હું તો એમ કહું છું સ્વભાવ વ્યક્ત છે, સ્વભાવાંશ વ્યક્ત છે અને સ્પષ્ટ અનુભવાંશ પ્રતીતિ છે. આ તો એક દ્રષ્ટાંત લઈએ કે એક નિર્મળ સ્ફટિક છે, મૂર્તિના આકારે, મનુષ્ય આકારે ભગવાનની મૂર્તિ છે, એટલી જ નિર્મળ સ્ફટિક છે. હવે પાછળ કોઈ બ્લુ રંગનો પડદો આવ્યો એટલે આખી પ્રતિમા બ્લુ રાખશે, પૂરેપૂરી પ્રતિમા બ્લુ થઈ ગઈ, એકલો બ્લુ કલર દેખાય છે. તો કે જ્યાં બ્લુ કલર દેખાય છે ત્યાં પારદર્શકપણું પણ દેખાય છે, જો સરખી રીતે ધ્યાનથી જોવામાં આવે તો. એ બ્લુપણું પણ ત્યારે છે કે પારદર્શકપણું છે, એટલે જો પારદર્શકપણું ત્યાંથી ખસી જાય, મટી જાય, અભાવ થઈ જાય, નાશ થઈ જાય તો બ્લુ જાય પણ ન રહી શકે. તો બ્લુપણું અને વગર બ્લુપણું, કલર અને કલરલેસ બે એક જ જગ્યાએ છે એમ કેવું છે, છે કે નહીં? જ્યાં બ્લુ કલર દેખાય છે ત્યાં કલરલેસ પણ ત્યાં ને ત્યાં એ જ વખતે છે, નાશ નથી પામ્યો, પણ બ્લુ કલરની મુખ્યતા માટે આચ્છાદિત થઈ ગયેલું, ઢંકાયેલું દેખાય છે. છતાં પણ જો નજર કરવામાં આવે તો એ બ્લુપણાને ગૌણ જ્ઞાનપણે જ્ઞાનમાં રાખીને પારદર્શકપણું સારી રીતે જોઈ શકાય છે. એમ જ્યાં પરોક્ષપણું છે, જ્ઞાન વિશેષમાં જ્યાં પરોક્ષપણું છે ત્યાં જ જ્ઞાન સામાન્યમાં પ્રત્યક્ષપણું છે, નહીતર પ્રત્યક્ષપણનો નિર્ણય કેવી રીતે થાય? જ્યાં મલિનતા છે ત્યાં નિર્મળતા છે, જોકે જ્ઞાનમાં તો મલિનતા થતી જ નથી, તો રાગાદીની મલિનતા પ્રતિભાસે છે એમાં તો. પણ એને એમ લાગે છે કે મારામાં રાગ થયો, પણ ખરેખર તો રાગનો પ્રતિભાસ છે. તો એ વખતે જ્ઞાનને, નિર્મળ જ્ઞાનને જુએ, સ્વચ્છ જ્ઞાનને જુએ તો નિર્મળતા પણ ભાસે જ છે. આત્મા નિર્મળ સ્ફટિક જેવો છે એમ કહી શકાય છે. એટલે એના સામાન્ય અંશ ઉપરથી આખા પરમ તત્વનો નિશ્ચય થાય છે. કલ્પના કરીને કોઈ નિશ્ચય કરવાનું જરૂર નથી, કારણ નથી, આવશ્યક પણ નથી, પણ અંશ ઉપરથી આખા અંશને નક્કી કરવો જોઈએ. હીરો છે એમાં ચમકવાનો સ્વભાવ છે, અને ચમક છે તે એક સમયની પર્યાય છે. હવે એ ચમક 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 થયા જ કરે છે સતતપણે, પર્યાય તો થયા જ કરે છે. કેમ પર્યાય થાય છે? કે એવો સ્વભાવ છે માટે થાય છે. કઈ બીજા પથ્થરમાં તો થતો નથી, લાકડામાં તો કઈ એવું થતું નથી. હીરામાં થાય છે કેમ કે એનો સ્વભાવ છે માટે થાય છે, લાકડામાં નથી થતું કેમ કે એનો સ્વભાવ નથી. તો એની એક સમયની પર્યાય વહેતું પરિણમન, એના ઉપરથી એનો ત્રિકાળી સ્વભાવ ગ્રહણ થાય છે. અંશ ઉપરથી આખો અંશી ગ્રહણ થાય છે. સ્વભાવ છે માટે થયું ને ચમક, તો સ્વભાવ જ ન હતો ચમક ક્યાંથી થયો? એટલે પર્યાય તો ગુણને વ્યક્ત કરે છે, એટલે કે પર્યાય સ્વભાવને વ્યક્ત કરે છે, એટલે કે અનિત્ય નિત્યને દર્શાવે છે. બીજું, પર્યાયમાં એક વિશેષતા છે કે એમાં ઉત્પાદ વ્યય છે, અને ઉત્પાદ વ્યય હોવાથી એક પ્રવાહી ચાલતી ચીજ છે. પણ બે ત્રણ દિવસ પહેલા એક દ્રષ્ટાંત લીધો હતો, દડતો હીરો હાથમાંથી હીરો પડી ગયો. જો દડતો હોય તો તરત પકડાય, પણ ક્યાંક કોઈ એક જગ્યાએ ખૂણે ખાંચરે સ્થિર થઈ ગયો હોય તો નહીં દેખાય. દડતો હશે તો તરત નજરે ચડશે. એમ પર્યાયથી તો દ્રવ તરત જ નજરે ચડે છે. પર્યાય ઉપકાર છે ખરેખર તો, ગ્રહણ થવા માટે પર્યાય તો ઉપકારી છે. કેમ કે પ્રવાહી ચીજ છે, ચાલતી ચીજ છે, હલનચલન તરત પકડાય છે, સ્થિરતા તરત નથી પકડાતી. ધ્રુવ કેમ નો પકડાણો, અનાદિથી ધ્રુવ કેમ નો સીધો પકડાણો લ્યો? આ એક પ્રશ્ન છે કે ધ્રુવ અનાદિથી છે, કેમ સીધો નો પકડાણો? નહીં પકડાય, સામર્થરૂપ છે અને ધ્રુવ છે. અને આ તો ચાલતી ચીજ છે, પ્રવાહી ચીજ છે, એનું મુવમેન્ટ છે એટલે પકડાઈ જાય છે. તો એ મુવમેન્ટ છે એ પકડવા માટે ઉપકારી છે ખરેખર તો, એમ છે. એ દ્રષ્ટિએ જુઓ તો આખી ચીજ ચીજ ત્યાંથી પકડાય છે, આખી ચીજ ત્યાંથી ગ્રહણ થાય છે. ભલે ખાલી ચમક હાથમાં આવે છે, પણ પકડાય છે આખો હીરો. તો એ કલ્પનાએ ચીડ્યો, તો એ કલ્પનાએ ચીડ્યો. કોઈ એમ કે આ લાકડાની હું લંબચોરસ અવસ્થાને માત્ર જોઉં છું, પણ લાકડું હું જોતો નથી. કોઈ એવી રજૂઆત કરે કે તમારા હાથમાં આ એક લંબચોરસ લાકડાનો કટકો છે, એમાં મને લંબચોરસ લાકડાની અવસ્થા દેખાય છે, પણ લાકડું નથી દેખાતું એમ કે, તો કે ભાઈ તને કઈ કલ્પના થઈ લાગે છે. લાકડા વગર લાકડાની અવસ્થાને તે જોઈ કેવી રીતે? એ તો કે લાકડા વગર લાકડાની અવસ્થા દેખાતી નથી, અથવા તો લાકડું ન દેખાય ને એટલી લાકડાની અવસ્થા દેખાય એમ કોઈ કહે તો તે કલ્પના માત્ર છે, વાસ્તવિકતાથી દૂર છે, એવું બનવું અસંભવિત છે. એવી રીતે જ્ઞાનની, જ્ઞાન કરવાની પદ્ધતિ કંઈક વાસ્તવિકતાવાળી હોવી જોઈએ, કાલ્પનિક હોવી જોઈએ નહીં. એમ કેમ એટલે માત્ર જે પર્યાય જોવે છે ને એ કલ્પના એ ચડેલો છે. સમયસારમાં તો 414 ગાથામાં તો એ વાત છે કે જ્ઞાનનું જ્ઞાનને અનુભવન છે તે દ્રવ્યનું અનુભવન છે, એમ લીધું છે. શું જ્ઞાનમાં જે જ્ઞાનનું અનુભવન છે તે દ્રવ્યનું અનુભવન છે, એક ન્યાય તો પર્યાય નહીતર અનુભવન તો પર્યાયમાં છે, છતાં દ્રવ્યનું અનુભવન લીધું છે. જ્ઞાનમાં જ્ઞાન માત્રનું અનુભવન થતાં એને દ્રવ્યનું અનુભવન કહેવાય છે. કેમ કે પર્યાય વસ્તુ દ્રષ્ટિએ વસ્તુભૂત છે, પર્યાયને પર્યાય દ્રષ્ટિએ જુઓ તો પર્યાય છે, પણ પર્યાયને દ્રવ્ય દ્રષ્ટિએ જોઈ શકાય છે, દ્રવ્યને પર્યાય દ્રષ્ટિએ જોઈ શકાય છે. આ તો જૈન દર્શનનો સ્યાદવાદ છે વિશેષતાવાળો. તો પર્યાયને જ્યારે તારે વસ્તુ તરી વસ્તુ તને તું તારી ફરિયાદ તો એ છે ને કે અમને પર્યાય દેખાય છે ને વસ્તુ નથી દેખાતી. શું ફરિયાદ છે અત્યારે? કે પર્યાય તો દેખાય છે વસ્તુ નથી દેખાતી. તો કે ભાઈ તારો દ્રષ્ટિકોણ બદલ, પર્યાયને પણ વસ્તુ દ્રષ્ટિએ જોઈ શકાય છે. તો એ વસ્તુભૂત છે, કેમ કે વસ્તુનો અવયવ છે, વસ્તુનો અવયવ વસ્તુભૂત જ હોય છે. શું માટે એને વસ્તુ દ્રષ્ટિએ જો, બસ તને દ્રવ્ય જણાશે ત્યાં. કેવી રીતે હોય પણ અધર હોય ક્યાંય? વસ્તુ ગુર વસ્તુની પર્યાય અધર હોય કોઈ દિવસ? અને હોય તો એ કલ્પના છે, બીજું કઈ નથી, વાસ્તવિકતા નથી, સીધી વાત છે. તો પર્યાયને એટલે ખરેખર તો શું કર્યું છે ને, પર્યાયને પણ યથાર્થપણે નથી જોઈ, પર્યાયપણે પોતે આખો છે એમ જોયું છે. આ ભૂલ છે. પર્યાય માત્રનું અવધારણ તે મિથ્યાત્મનું પર્યાય છે, તે મિથ્યાત્મ ભાવ છે. પર્યાય માત્રપણે પોતે એવું અવધારણ કરી લીધું છે, એ ધારણા એની ખોટી છે. બીજું શું છે કે એનું કારણ પણ એટલું છે કે અનુભવ અને વેદનની સીમા પર્યાયમાં પૂરી થાય છે, એટલે પણ એ ભ્રાંતિ સંભવિત છે. પણ આપણે રસ્તામાં ચર્ચા થઈ કે એનું કારણ શું છે, કે એનું કારણ અસત્સંગ છે. એનું કારણ અસત્સંગ સિવાય બીજું કાંઈ નથી. અસત્સંગમાં પછી આ જીવને અસત્સંગની વાસના છે. વાસના એટલે શું? જ્યાં વસવું ગમે સત્સંગની વાસના છે એ જીવને અનાદિ ભ્રાંતિનો ત્યાગ થવા નથી. એટલે આ એક પડખું બહુ જ સંભાળવા જેવું છે, બહુ જ ગંભીરતાથી અસત્સંગનો વિષય બહુ જ ગંભીરતાથી હાથમાં લેવા જેવો છે, ઉપર ઉપરથી કાઢવાનો વિષય નથી. કેમ કે જીવે પોતાનું આત્મકલ્યાણ કરવાનો અનેક વાર વિચાર કર્યો છતાં અનંતકાળમાં એણે આત્મકલ્યાણ કર્યું નથી એનું મૂળિયું શોધીએ તો આ જગ્યાએ છે, અસત્સંગની વાસનામાં. પછી એમાંથી લોકસંગના ઓગસંગના કલ્પના વિપર્યાસના બધા પ્રકારો એ બધું આ ભ્રાંતિમાંથી, ત્યાંથી ભ્રાંતિ ઊભી થઈ છે, બધું એમાંથી ચાલ્યું છે, આનું કારણ છે. એટલે આ પ્રકારે નિશ્ચય નહીંનો પણ અયથાર્થ પક્ષ કાર્યકારી નથી, અર્થાત સમ્યક દર્શનનું કારણ થતો નથી. તેથી તત્વાભ્યાસ દ્વારા પણ યથાર્થાત્માનો નિર્ણય કરવો ઘટે છે. અહીંથી તો શરૂ કરવું તો કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારે પણ યથાર્થ તત્વ નિર્ણય થવો ઘટે. જો અયથાર્થ થાય, કૃત્રિમ થાય, તો બડી ભ્રાંતિનો એક પ્રકાર ઉમેરાશે. અને એવું યથાર્થપણું તે કઈ રીતે થાય અને તે યથાર્થપણાનું સ્વરૂપ શું તે અહીંયા વિચારણીય છે, જે વિચારવા યોગ્ય વાત છે તે આ છે. હવે અહીંથી આ વિષય યથાર્થ નિર્ણયનો છે, આ પ્રકરણમાં અહીંથી યથાર્થ નિર્ણયનો વિષય શરૂ થાય છે. પ્રકરણ શરૂ થયું છે 48 પાનેથી, પણ પહેલા સાફ સૂફી કરવા માટે અયથાર્થતાનો વિષય લઈ લીધો છે. શ્રી સમયસાર આદિ પરમાગમોમાં પ્રસિદ્ધ છે કે શુદ્ધાત્માનો અનુભવ કરવો, આ વાત પરમાગમ અધ્યાત્મશાસ્ત્ર જે છે એની અંદર પ્રસિદ્ધ છે કે શુદ્ધાત્માનો અનુભવ કરવો. અને તે શુદ્ધાત્માનો અનુભવ કરવા માટે પ્રથમ તો એટલે સૌથી પહેલા દ્રવ્યશ્રુત એટલે શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો. આપણને જે આ શાસ્ત્ર સ્વાધ્યાયનો રોજનો વ્યવહાર છે આપણો, એ એક રૂઢિ કરી કરવા જેવી ચીજ નથી. શું થાય છે કે દરેક સંપ્રદાયની અંદર જ્યારે જ્યારે મહાપુરુષ થાય છે ત્યારે તે સમાજને અમુક કામ રોજ કરવા જેવું છે એમ કરીને કોઈને કોઈ વાત કહે છે. ગુરુદેવે પણ આપણને એક વાત કરી કે રોજ શાસ્ત્રનો સ્વાધ્યાય કરો, નિત્ય આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર તે નિત્ય વિચારવા, કરી મતાંતર ત્યાં છે. સંપ્રદાયના મત મતાંતરને ગૌણ રાખીને શાસ્ત્રનો અભ્યાસ નિત્ય કરવો, પણ પછી રૂઢિ થઈ જાય છે. જે તે સંપ્રદાયમાં એક સામાયિક સામૂહિક ક્રિયા થઈ જાય છે અને એક રૂઢિમાં એ વાત ચાલ્યા ચાલ્યા કરતી હોય છે, એ રૂઢિ કરી નાખવા જેવો વિષય નથી. પ્રયોજન ભૂલાઈ જાય છે. શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રયોજન શુદ્ધાત્માનો નિશ્ચય કરવા માટે છે, શુદ્ધાત્માનો લક્ષ્ય કરવા માટે છે. જિનપદ નિજપદ એકતા, જિનપદ નિજપદ એકતા, પછી કંઈક પદ છે ને, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુપદાય એમ કહ્યું છે. તો એ જીનપદ જીવું નિજપદ છે, એનું લક્ષ થવો એટલે એનો નિર્ણય થવો, કેમ કે નિર્ણયમાં લક્ષ થાય છે એ છૂટતો નથી. જેવું સ્વરૂપ છે એવું જ લક્ષ્યગત થતા એમાંથી એ લક્ષ છોડી છૂટે નહીં પછી, કેમ કે અદભુત થી અદભુત તત્વ લક્ષ ઉપર આવી ગયું જ્ઞાનમાં, પછી છૂટવાનો પ્રશ્ન નથી. તો એ લક્ષ થવા માટે શાસ્ત્રો કયા છે? શાસ્ત્રનો સ્વાધ્યાય નિર્ણય કરવા માટે, લક્ષ કરવા માટે છે. એ જો એ પદ્ધતિથી એ દ્રષ્ટિકોણથી એ લક્ષ્ય જો શાસ્ત્ર સ્વાધ્યાય ન થાય તો કેવળ ધારણાનો વિષય થઈ જશે, કાં કુતૂહલથી નવું નવું જાણવાનો વિષય થઈ જશે, અને એ તો પરરુચિ કેળવાશે, સ્વરુચિ નહીં કેળવાય. પુણના થોક બંધાય પછી પુણના થોક બાંધીને પાપમાં પડે, ફળ આવે ત્યારે શું કરે? દાય કેન્દ્રીમાં એવું છે. પુણની રુચિ તે જળની રુચિ છે, આ ગુરુદેવનું તો સિદ્ધાંત છે. જેને પુણ્યની રુચિ છે તેને જળની રુચિ છે. એટલે પરમાગમોમાં આ વાત છે, આજે અવતરણ ચિહ્નમાં જે વચન લીધું છે કે પ્રથમ તો દ્રવ્યશ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, ઉપરોક્ત શાસ્ત્ર વચન શ્રીમદ અમરચંદ્ર આચાર્ય દેવનું સમયસાર ગાથા 144ની ટીકામાં છે. 144ની ટીકા કરતાં શરૂઆતમાં જ વાત કરી, એ ગાથાનો વિષય શુદ્ધાત્માનો અનુભવ કરવાનો હતો. સર્વશાસ્ત્રનું મુખ્ય ધ્વનિ આત્માનો અનુભવ કરો. એ ટીકાનો પ્રારંભ કરતા આ વચન કહ્યું છે આચાર્ય દેવે. આ ગાથાનો વિષય પક્ષાંતિક્રાંત થઈને શુદ્ધાત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા સંબંધિત છે. ગાથાનો વિષય તો એ ગાથા નીચે પ્રમાણે છે. એ ગાથાનો વિષય એમ છે કે કેમ, ગાથા જ નીચે ટાંકી છે કે સમ્યક તેમજ જ્ઞાનની જે એકને ના મળે, નય પક્ષ સકલ રહિત ભાખ્યો તે સમયનો સાર છે. જેને સમયસાર કહીએ એને જ સમ્યક્ત્વ કહેવામાં આવે છે, એને જ સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે, કે શ્રદ્ધા જ્ઞાન સમયસારને જ કહેવામાં આવે છે. અને એવો જે સમયસાર ભૂત સ્વાનુભવ છે, એ સ્વાનુભવને સમયસાર કહ્યો છે, તે નય પક્ષ સકળ રહિત છે. ન તો એને વ્યવહાર નિર્ણયનો પક્ષ છે, ન તો એને નિશ્ચય નિર્ણયનો પક્ષ છે. આમ ગાથાનો વિષય છે. એટલે પક્ષાંતિક્રાંત તે સમયસાર છે એ મૂળ ગાથાનો વિષય છે. કે જેની ટીકા કરતા આચાર્ય મહારાજ એમ કહે છે કે પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા, દ્રવ્યશ્રુત દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. દ્રવ્યશ્રુત એટલે શાસ્ત્ર, શાસ્ત્ર રોજ વાંચીએ છીએ, સ્વરૂપનો નિર્ણય કરવા માટે વાંચવું જોઈએ એમ કહેવાનો અભિપ્રાય છે. અહીં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રૂપ આત્માની પ્રગટ પ્રસિદ્ધિ નય પક્ષ રહિતના પરિણામ સ્વરૂપ છે તે સ્પષ્ટ છે. આ ગાથામાં જે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રૂપ આત્માની પ્રગટ પ્રસિદ્ધિ, સમયસાર જે ગુપ્ત તત્વ છે એની પ્રગટ પ્રસિદ્ધિ, પ્રગટ થઈ ગયો સમયસાર, તે નય પક્ષ રહિતના પરિણામ સ્વરૂપ છે એ વાત સ્પષ્ટ આચાર્ય મહારાજે કરી છે. આગળ પણ બે ત્રણ ગાથાથી એ જ વિષય ચાલે છે. 141, 42, 43માં એની છણાવટ કરીને છેલ્લે એમ કહે છે કે હવે તો સમયસાર પ્રગટ થાય છે, એમાં કોઈ પક્ષ રહેવાનો નથી. અને તે થવા, એવા પરિણામ થવા માટે પૂર્વે દ્રવ્યશ્રુતના આલંબને જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવા આચાર્ય દેવનું ફરમાન છે. દ્રવ્યશ્રુતના નિમિત્તે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવાનો છે. કારણ કે દ્રવ્યશ્રુતમાં જ્ઞાન નથી. જેનો નિર્ણય કરવો છે એનું એ વાચક છે, જરૂર છે, કથનચિત વાચક છે. અને નિર્ણય કરવો છે એ પોતાના જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવાનો છે, એવું આચાર્ય મહારાજ ફરમાવે છે. આ વિષયમાં આત્માનું સ્વરૂપ લક્ષ્યગત કરાવવા, નિર્ણયના વિષયમાં આત્માનું સ્વરૂપ લક્ષ્યગત કરાવવા, એટલે કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરાવવાના હેતુથી સમયસાર પરિશિષ્ટ આત્માનું લક્ષણ જ્ઞાન છે તેમ ચર્ચા દ્વારા સિદ્ધ કર્યું છે. સિદ્ધિ નથી વાત કરી, પ્રશ્નોત્તર રૂપી ચર્ચા કરીને એ વાત સિદ્ધ કરી છે કે આત્મનો હિ જ્ઞાનમ લક્ષણમ, આત્માનું એક જ્ઞાન જ લક્ષણ છે હિ કહીને એ સિદ્ધ કર્યું છે. તેથી જ્ઞાન લક્ષણ થી આત્માને ઓળખી શકાય છે. તેથી જ્ઞાન લક્ષણ થી આત્માને ઓળખી શકાય છે કારણ કે જ્ઞાન અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ વિનાનું આત્માનું લક્ષણ છે. કેમ કે લક્ષણ એવું હોવું જોઈએ કે જેમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામનો દોષ હોવો જોઈએ નહીં. અવ્યાપ્તિ એટલે ક્યારે ન વ્યાપે, ક્યારેક પણ ન વ્યાપે તો તેને અવ્યાપ્તિ દોષ લાગુ પડ્યો. અતિવ્યાપ્તિ એટલે આત્મામાં પણ વ્યાપેલું હોય અને આત્મા સિવાય બીજા પદાર્થોમાં પણ વ્યાપેલું હોય તો તેને અતિવ્યાપ્તિ કહેવામાં આવે. તો જ્ઞાન એક એવું લક્ષણ છે કે જેને અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ બેમાંથી એકે દોષ નથી. જયચંદ્રજી પંડિતે 246 કળશના ભાવાર્થમાં